એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાનગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે જ્ઞાનગોષ્ઠીમાં. આજે આપણે એક એવા વિચારકની દુનિયામાં ઊંડા ઉતરવાના છીએ જેમનું નામ લેતા જ ફિલોસોફીના અભ્યાસુઓના કાન સરવા થઈ જાય. જ્યોર્જ વિલહેમ ફ્રેડરિક હેગલ, જર્મન આદર્શવાદના એમ કહીએ કે શિખર પુરુષ.
હા, અને જેમનું નામ પડતા જ ઘણાને લાગે કે આ તો બહુ અઘરું છે, સમજવું મુશ્કેલ છે.
બિલકુલ, એટલે જ આજે આપણો પ્રયાસ એ રહેશે કે હેગલના જે ખૂબ જ પ્રભાવશાળી પણ જટિલ ગણાતા વિચારો છે, ખાસ કરીને એમની દ્વંદ્વાત્મક પદ્ધતિ એટલે કે ડાયલેક્ટિક અને પેલો ગાઇસ્ટનો ખ્યાલ જેને આપણે આત્મા કે ચેતના કહી શકીએ, તેને થોડી સરળ રીતે સમજવાની કોશિશ કરીએ. એમના જીવન, એમના મુખ્ય પુસ્તકો અને આજે પણ એમના વિચારો કેમ મહત્વના છે એ બધી વાતો કરીશું.
ચોક્કસ, આ એક મોટી જવાબદારી છે, પણ ચાલો પ્રયત્ન કરીએ. શરૂઆત ક્યાંથી કરવી છે, એમના સમયથી?
હા, મને લાગે છે કે બરાબર રહેશે. હેગલનો સમય એટલે 1770 થી 1831. યુરોપ માટે તો આ જબરદસ્ત ઉથલપાથલનો સમય હતો.
ખરેખર એક બાજુ જ્ઞાન પ્રકાશ યુગ હતો, જે તર્ક પર બહુ ભાર મૂકતો હતો. લોકો વિચારતા થયા હતા, પ્રશ્નો પૂછતા થયા હતા.
અને બીજી બાજુ રોમેન્ટિક ચળવળ પણ હતી, જે ભાવના, ઇતિહાસ, આત્મા એ બધી વાતો કરતી હતી.
બરાબર, અને આ બધાની વચ્ચે ફ્રેન્ચ ક્રાંતિ થઈ 1789માં. એણે તો આખા યુરોપને હચમચાવી નાખ્યું. પછી નેપોલિયનના યુદ્ધો, આ બધી ઘટનાઓ હેગલ જોઈ રહ્યા હતા.
અને એનાથી એમના વિચારો પર અસર પડી હશે ને, ખાસ કરીને ઇતિહાસ વિશેના વિચારો પર.
ખૂબ જ ઊંડી અસર. એમણે જોયું કે ઇતિહાસ એટલે માત્ર રાજા મહારાજાની તારીખો નથી, એમાં એક સંઘર્ષ છે, એક ગતિ છે. ક્રાંતિ અને યુદ્ધ ભલે વિનાશક લાગે, પણ એમાંથી કંઈક નવું જન્મે છે, સ્વતંત્રતા તરફની એક દિશા દેખાય છે.
એટલે ઇતિહાસમાં એક પેટર્ન છે, એક તર્ક છે એવું એ માનવા લાગ્યા. અને આ બધું જ જર્મન આદર્શવાદના સંદર્ભમાં હતું. કાંત તો હતા જ એમના પહેલા.
હા, ઇમેન્યુઅલ કાંટનો બહુ મોટો પ્રભાવ હતો, પણ હેગલને લાગ્યું કે કાંટનું કામ અધૂરું છે. કાંટે કહ્યું કે આપણે અમુક હદ સુધી જ જાણી શકીએ, પણ હેગલે કહ્યું ના, આપણે બધું જ જાણી શકીએ છીએ, કારણ કે વાસ્તવિકતા પોતે જ તર્કસંગત છે.
ઓહ, આ તો મોટો તફાવત કહેવાય. અને એમના બીજા સમકાલીનો ફિક્તે, શેલિંગ?
હા, ફિક્તે અને શેલિંગ પણ જર્મન આદર્શવાદીઓ હતા. શેલિંગ તો કોલેજમાં હેગલના રૂમમેટ હતા અને કવિ મિત્ર હોલ્ડલિન પણ હતા. આ બધા મિત્રો યુવાનીમાં ફ્રેન્ચ ક્રાંતિના વિચારોથી બહુ ઉત્સાહિત હતા.
એ સમય જ એવો હતો, જૂની સામંતશાહી વ્યવસ્થા તૂટી રહી હતી, નવો મધ્યમ વર્ગ ઉભરી રહ્યો હતો. સ્વતંત્રતા, તર્ક, ઇતિહાસ આ બધા પર જોરદાર ચર્ચાઓ ચાલતી હતી.
બિલકુલ, આવા બૌદ્ધિક માહોલમાં હેગલનું ઘડતર થયું.
ચાલો હવે એમના અંગત જીવન પર થોડી નજર કરીએ. સ્ટુટકાર્ટમાં જન્મ 1770માં, મધ્યમવર્ગીય પરિવાર.
હા, પિતા સરકારી નોકરી કરતા હતા, પ્રોટેસ્ટન્ટ પરિવાર. શરૂઆતમાં હેગલ કોઈ બહુ તેજસ્વી વિદ્યાર્થી નહોતા ગણાતા.
એમ, પછી ક્યારે બદલાવ આવ્યો?
ટ્યુબિંગનની સેમિનરીમાં, જ્યાં તેઓ ધર્મશાસ્ત્ર ભણવા ગયા હતા. પણ એમનો રસ ફિલોસોફી અને ગ્રીક સાહિત્યમાં વધુ હતો. ત્યાં જ શેલિંગ અને હોલ્ડરલેન સાથે મિત્રતા થઈ, અને ત્યાં જ એમણે ફ્રેન્ચ ક્રાંતિના આદર્શોને અપનાવ્યા.
ભણતર પછી તરત પ્રોફેસર બની ગયા?
ના ના, શરૂઆતમાં તો ખાનગી ટ્યુટર તરીકે કામ કર્યું. પૈસાની તકલીફ હતી, પછી પિતાના અવસાન બાદ વારસો મળ્યો એટલે થોડી આર્થિક સદ્ધરતા આવી, અને પછી એમણે શૈક્ષણિક કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
અને પેલી નેપોલિયનવાળી વાત ક્યારે બની, 1806માં જેના શહેરમાં?
હા, એ બહુ મહત્વનો પ્રસંગ છે. હેગલ જેના યુનિવર્સિટીમાં ભણાવતા હતા, નેપોલિયનની સેનાએ શહેર જીતી લીધું. હેગલે નેપોલિયનને ઘોડા પર સવાર થઈને જતા જોયો, અને એમને લાગ્યું કે આ કોઈ સામાન્ય માણસ નથી.
ત્યારે જ એમણે કહ્યું, વિશ્વ આત્મા ઘોડા પર સવાર.
બરાબર, એમના માટે નેપોલિયન એ ગાઇસ્ટ એટલે કે વિશ્વ આત્માનું, ઇતિહાસની શક્તિનું મૂર્ત સ્વરૂપ હતો. ભલે નેપોલિયનને પોતાને એ ખબર ન હોય, પણ એ ઇતિહાસના મોટા તર્કને, હેગલ જેને તર્કની ચાલાકી, કનિંગ ઓફ રીઝન કહે છે, તેને આગળ વધારી રહ્યો હતો.
વાહ, ઇતિહાસને જોવાની કેવી અલગ દ્રષ્ટિ. પછી એમની કારકિર્દી તો બરાબર ચાલીને?
હા, જેના પછી થોડો સમય એક અખબારના સંપાદક રહ્યા, પછી ન્યુરમબર્ગમાં એક સ્કૂલના હેડમાસ્ટર બન્યા, પછી હાઇડલબર્ગ યુનિવર્સિટી અને છેલ્લે 1818માં એમને બર્લિન યુનિવર્સિટીમાં ફિલોસોફીનું સૌથી મોટું પદ મળ્યું.
બર્લિન તો એ સમયે જર્મનીનું બૌદ્ધિક કેન્દ્ર હતું.
બિલકુલ, અને હેગલ ત્યાં છવાઈ ગયા. આખા યુરોપમાંથી વિદ્યાર્થીઓ એમના લેક્ચર સાંભળવા આવતા. જોકે એમની બોલવાની સ્ટાઇલ બહુ સારી નહોતી કહેવાતી.
આ પણ જાણવા જેવું છે. છતાં વિચારોમાં એટલો દમ હતો કે લોકો ખેંચાઈ આવતા.
ચોક્કસ, પણ અફસોસ કે લાંબુ ના જીવ્યા. 1831માં જ્યારે એમની કીર્તિ ટોચ પર હતી ત્યારે બર્લિનમાં કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યો અને 61 વર્ષની ઉંમરે એમનું અવસાન થયું.
ખૂબ જ પ્રભાવશાળી કણ ટૂંકું જીવન. હવે એમના કામ પર આવીએ. સૌથી પહેલાં વાત કરીએ ધ ફિનોમિનોલોજી ઓફ સ્પિરિટની. 1807માં આવ્યું ને?
હા, આ પુસ્તક સમજવું અઘરું છે પણ બહુ મહત્વનું છે. એમાં હેગલ ચેતનાના વિકાસની વાત કરે છે. કેવી રીતે આપણું મન શરૂઆતમાં ખાલી ઇન્દ્રિયોથી અનુભવે છે, પછી ધીમે ધીમે પોતાની જાતને ઓળખે છે, સમાજમાં બીજાઓ સાથેના સંબંધોમાં પોતાની ઓળખ બનાવે છે.
પેલી માલિક ગુલામની વાત આમાં જ આવે છે?
હા, પ્રખ્યાત માસ્ટર સ્લેવ ડાયલેક્ટિક આનો જ ભાગ છે. અને પછી ચેતના ઇતિહાસ, સંસ્કૃતિ, ધર્મ, કળામાંથી પસાર થઈને અંતે સંપૂર્ણ જ્ઞાન, એબ્સોલ્યુટ નોલેજ સુધી પહોંચે છે. આખી માનવજાતની બૌદ્ધિક યાત્રા જેવું છે.
ખૂબ જ મહત્વાકાંક્ષી. અને પછી સાયન્સ ઓફ લોજિક, એ તો આનાથી પણ અઘરું કહેવાય છે.
હા, સાયન્સ ઓફ લોજિક 1816 એમનું સૌથી વધુ અમૂર્ત એબસ્ટ્રેક્ટ કામ છે. અહીં હેગલ તર્કશાસ્ત્રની વાત કરે છે, પણ સામાન્ય તર્કશાસ્ત્ર નહીં. એ કહે છે કે તર્ક એ માત્ર આપણા વિચારવાના નિયમો નથી, પણ આખું બ્રહ્માંડ, વાસ્તવિકતા જે રીતે કામ કરે છે એના નિયમો છે. અને આ તર્ક સ્થિર નથી, એ સતત વિકસે છે, પોતાની જાતને ખોલે છે.
એટલે તર્ક અને વાસ્તવિકતા એક જ છે એ વાત અહીં વધુ સ્પષ્ટ થાય છે. અને પછી આવ્યું ફિલોસોફી ઓફ રાઇટ, એમના રાજકીય વિચારો.
બરાબર, એલિમેન્ટ્સ ઓફ ધ ફિલોસોફી ઓફ રાઇટ 1821. આમાં રાજ્ય, કાયદો, નૈતિકતા, સ્વતંત્રતાની વાત છે. હેગલ માટે સાચી સ્વતંત્રતા એટલે મન ફાવે તેમ કરવું એ નથી. સાચી સ્વતંત્રતા એક તર્કસંગત અને નૈતિક સમાજ અને રાજ્યમાં જ શક્ય બને છે. કુટુંબ, નાગરિક સમાજ અને રાજ્ય આ બધા મળીને વ્યક્તિને પૂર્ણ બનાવે છે.
રાજ્યને આટલું મહત્વ આપવા બદલ એમની ટીકા પણ થઈ છે, ખરું ને?
એના પર પછી આવીશું. અને એમના મૃત્યુ પછી પ્રકાશિત થયેલા ઇતિહાસ પરના વ્યાખ્યાનો, હા, લેક્ચર્સ ઓન ધ ફિલોસોફી ઓફ હિસ્ટ્રી, આમાં એમણે ઇતિહાસને એક લાંબી પ્રક્રિયા તરીકે જોયો. ઇતિહાસ એટલે અંધાધૂંધી નથી, પણ વેલ્ટગાઇસ્ટ એટલે કે વિશ્વ આત્માની ધીમે ધીમે સ્વતંત્રતા તરફની યાત્રા. અલગ અલગ સંસ્કૃતિઓ આ યાત્રાના જુદા જુદા પડાવ છે.
તો આ બધા પુસ્તકોનો કેન્દ્રવર્તી વિચાર એ છે કે આખું જગત, કુદરત, માણસ, સમાજ, ઇતિહાસ, બધું એકબીજા સાથે જોડાયેલું છે, એક તર્કસંગત વ્યવસ્થા છે અને તે સતત વિકાસ પામી રહ્યું છે. શું જબરદસ્ત સિસ્ટમ બનાવવાનો પ્રયાસ!
ખરેખર ભવ્ય સિસ્ટમ. હવે એમના મુખ્ય કોન્સેપ્ટ પર થોડું વધુ ધ્યાન આપીએ. ડાયલેક્ટિક, દ્વંદ્વાત્મક પદ્ધતિ, થીસિસ, એન્ટીથીસિસ, સિન્થેસિસ, આ ત્રણ શબ્દો તો બહુ પ્રખ્યાત છે.
હા, પણ એ ખરેખર શું છે? ખાલી દલીલ કરવાની રીત?
ના, એનાથી ઘણું વધારે. હેગલ માટે આ પરિવર્તનનો મૂળભૂત નિયમ છે. કોઈ પણ વિચાર કે પરિસ્થિતિ, થીસિસ, માં એનો પોતાનો વિરોધાભાસ રહેલો હોય છે. આ વિરોધાભાસ જે એના વિરોધી વિચાર કે પરિસ્થિતિ, એન્ટીથીસિસને જન્મ આપે છે.
અને પછી આ બંને વચ્ચે ટક્કર થાય.
હા, સંઘર્ષ થાય, પણ આ સંઘર્ષમાંથી કંઈક નવું, ઉચ્ચ સ્તરનું સર્જાય છે, સિન્થેસિસ. આ સિન્થેસિસ પહેલા બંને તત્વોને પોતાની અંદર સમાવી લે છે અને એમનાથી આગળ વધે છે. પછી આ નવો સિન્થેસિસ પોતે થીસિસ બની જાય છે અને આખી પ્રક્રિયા ફરી શરૂ થાય છે. આ રીતે જ્ઞાન વધે છે, ઇતિહાસ આગળ વધે છે, બધું જ બદલાય છે.
એટલે સંઘર્ષ અને વિરોધાભાસ ખરાબ નથી, પણ પ્રગતિ માટે જરૂરી છે, એમ ને?
બિલકુલ. અને પેલો શબ્દ ગાઇસ્ટ, આત્મા, મન, ચેતના, એ શું છે? કોઈ ભગવાન જેવું? ના, ભગવાન નહીં. એને સમજવું થોડું મુશ્કેલ છે. એ ખાલી વ્યક્તિનું મન નથી, એક સામૂહિક ચેતના જેવું છે જે આખા માનવ સમાજમાં, એની સંસ્કૃતિમાં, એના કાયદામાં, એના રાજ્યમાં કામ કરે છે. ઇતિહાસ એ જાણે આ ગાઇસ્ટની પોતાની જાતને સમજવાની અને સંપૂર્ણ સ્વતંત્ર થવાની વાર્તા છે.
અને આ જ એમના સંપૂર્ણ આદર્શવાદનો આધાર છે કે વાસ્તવિકતા મૂળભૂત રીતે વૈચારિક છે, તર્કસંગત છે. પેલી લીટી યાદ આવે છે, જે તર્કસંગત છે તે વાસ્તવિક છે અને જે વાસ્તવિક છે તે તર્કસંગત છે. આનો અર્થ શું? કે દુનિયામાં બધું બરાબર જ છે?
ના, એનો અર્થ એ નથી કે જે પણ થઈ રહ્યું છે એ સારું જ છે. હેગલ એમ નહોતા કહેતા, એ કહેવા માંગતા હતા કે વાસ્તવિકતા અંધાધૂંધ નથી, એની પાછળ એક ઊંડો તર્ક છે, એક માળખું છે જેને આપણે સમજી શકીએ છીએ, અને જે ખરેખર તર્કસંગત છે, જેમ કે સત્ય, ન્યાય, સ્વતંત્રતા, એ માત્ર વિચારો નથી પણ એ ઇતિહાસમાં પોતાને પ્રગટ કરવાની, વાસ્તવિક બનવાની તાકાત ધરાવે છે. તર્ક દુનિયાને ચલાવે છે,
એટલે કે આશા રાખવાનું કારણ છે, કારણ કે દુનિયાને સમજી શકાય છે અને સુધારી શકાય છે. બીજો એક મહત્વનો વિચાર હતો માન્યતા, એનર્કનિક હું
રેકગ્નિશન.
હા, આ બહુ જ પાવરફુલ આઈડિયા છે. હેગલ કહે છે કે આપણે હું તરીકે ત્યારે જ અસ્તિત્વ ધરાવી શકીએ જ્યારે બીજા આપણને તું તરીકે સ્વીકારે, માન્યતા આપે. આપણી ઓળખ એકલામાં નથી બનતી, એ સામાજિક છે. મારે સ્વતંત્ર અનુભવવા માટે બીજાએ મને સ્વતંત્ર વ્યક્તિ તરીકે જોવો પડે.
આ તો સાવ સાચી વાત લાગે છે. સંબંધોમાં, સમાજમાં આ તો થાય છે.
બિલકુલ. અને આ માન્યતા મેળવવા માટેનો સંઘર્ષ જ માનવ ઇતિહાસ અને સંબંધોને આગળ ધપાવે છે. પેલી માલિક ગુલામની કથા આનું જ એક નાટકીય ઉદાહરણ છે. ખામણી કરીએ તો મુખ્ય ફરક શું હતો? કાંટે કહ્યું કે આપણે વસ્તુ જેવી છે તેવી ન જાણી શકીએ.
હા, કાંટે જ્ઞાનની મર્યાદા બાંધી દીધી, હેગલે તો તોડી નાખી. એમણે કહ્યું કે મન અને વાસ્તવિકતા જુદા નથી. જો આપણે તર્કને સમજીએ તો વાસ્તવિકતાને સમજી શકીએ. કાંટનો તર્ક સ્થિર હતો, હેગલનો ગતિશીલ, વિકાસ પામતો હતો.
અને જે લોકો અનુભવને જ્ઞાનનો આધાર માનતા હતા એ અનુભવવાદીઓ.
એમના માટે મન ખાલી સ્લેટ જેવું હતું, હેગલ માટે મન સક્રિય હતું. એ વાસ્તવિકતાને ઘડતું હતું, માત્ર નોંધતું નહોતું, કારણ કે વાસ્તવિકતા પોતે જ તર્કથી બનેલી છે.
સમજાઈ ગયું. હવે એમના વારસાની વાત કરીએ. એમના મૃત્યુ પછી શું થયું? એમના અનુયાયીઓમાં ભાગલા પડ્યા હતા ને?
હા, બહુ જ જલ્દી. બે મુખ્ય ભાગ પડ્યા, જમણેરી હેગેલિયન્સ અને ડાબેરી હેગેલિયન્સ.
જમણેરીઓ એટલે?
એ લોકો વધુ રૂઢિચુસ્ત હતા. એ હેગલના વિચારોનો ઉપયોગ કરીને એ સમયના પ્રુશિયન રાજ્ય અને ખ્રિસ્તી ધર્મને સાચા ઠેરવતા હતા. એમનું માનવું હતું કે હેગલના સમયનું રાજ્ય એ તર્કની સિદ્ધિ છે. હવે બધું બરાબર છે.
અને ડાબેરીઓ, એમાં કાર્લ માર્ક્સ જેવા લોકો હતા.
બરાબર. ડાબેરી અથવા યુવા હેગેલિયન્સ વધુ રેડિકલ હતા. એમણે હેગલની ડાયલેક્ટિક પદ્ધતિ લીધી, પણ એનો ઉપયોગ ધર્મ, સમાજ અને રાજ્યની ટીકા કરવા માટે કર્યો. એમણે કહ્યું કે હજી ક્રાંતિ બાકી છે. અને આ જ જૂથમાંથી માર્ક્સ અને એંગલ્સે હેગલના આદર્શવાદને ઉલટાવીને ભૌતિકવાદ પર લાગુ કર્યો.
એટલે માર્ક્સવાદનો જન્મ હેગલના વિચારોમાંથી જ થયો, પણ એક અલગ દિશામાં. આ સિવાય ક્યાં પ્રભાવ પડ્યો?
અસ્તિત્વવાદ પર પડ્યો, પણ વિરોધરૂપે. કિર્કેગાર્ડ જેવા વિચારકોએ કહ્યું કે હેગલની મોટી સિસ્ટમમાં વ્યક્તિ ક્યાં? વ્યક્તિના ડર, પ્રેમ, શ્રદ્ધાનું શું? ફ્રેન્કફર્ટ સ્કૂલ, પ્રેગ્મેટિઝમ, ફિનોમેનોલોજી, ઘણા બધા પર હેગલની છાપ છે. કાં તો લોકો એમના વિચારોને આગળ લઈ ગયા, અથવા એમના વિરોધમાં પોતાના વિચારો વિકસાવ્યા. એમને ઇગ્નોર કરવા મુશ્કેલ હતા.
અને આજે આ 21મી સદીમાં હેગલ કેટલા પ્રસ્તુત છે? એમના જટિલ વિચારો આજે આપણને શું શીખવી શકે?
મને લાગે છે કે આજે પણ બહુ પ્રસ્તુત છે. પેલી માન્યતા, અનર્કિનોંગની વાત કરી તે જુઓ. આજે ઓળખની રાજનીતિ, સામાજિક ન્યાય, આંતરરાષ્ટ્રીય સંબંધો, આ બધામાં માન્યતાનો સંઘર્ષ કેન્દ્રમાં છે. ચાર્લ્સ ટેલર, એક્સેલ હોનેથ જેવા આધુનિક વિચારકોએ આ વિચારને આગળ વધાર્યો છે.
અને ડાયલેક્ટિક, સંઘર્ષ અને સમાધાનની વાત?
એ પણ. સમાજમાં કેમ પરિવર્તન આવે છે, શક્તિના સંબંધો કેવી રીતે કામ કરે છે, વિરોધાભાસોમાંથી કેવી રીતે આગળ વધી શકાય, આ બધું સમજવા માટે હેગલની ડાયલેક્ટિક મદદ કરી શકે છે. ભલે આપણે એમના દરેક નિષ્કર્ષ સાથે સહમત ન થઈએ, પણ એમણે જે રીતે પ્રશ્નો પૂછ્યા અને વિચારવાના સાધનો આપ્યા, એ આજે પણ ઉપયોગી છે.
ચાલો એમના કેટલાક જાણીતા ક્વોટ્સ જોઈએ. પહેલું તો એ જ, જે તર્કસંગત છે તે વાસ્તવિક છે અને જે વાસ્તવિક છે તે તર્કસંગત છે.
હા, ફિલોસોફી ઓફ રાઇટમાંથી. આનો અર્થ એ સમજવો કે જે અત્યારે છે એ જ બરાબર છે એમ નહીં, પણ વાસ્તવિકતામાં એક તર્ક છે અને તર્ક અંતે પોતાનો રસ્તો શોધી લેશે. રોમન શાણપણની દેવી ગુવડેનું પ્રતીક. હેગલ કહે છે કે ફિલોસોફી કોઈ યુગ કે ઘટનાને ત્યારે જ બરાબર સમજી શકે જ્યારે એ પૂરી થઈ ગઈ હોય. જેમ ઘુવડ રાત્રે જ નીકળે એમ શાણપણ ભૂતકાળને જોઈને જ આવે છે. સમજ હંમેશા પાછળથી આવે છે.
ઇતિહાસમાંથી બોધપાઠ લેવાની વાત, પણ એમનું ત્રીજું કોટ તો જાણે એનાથી ઉલટું કહે છે. અનુભવ અને ઇતિહાસ આ શીખવે છે કે લોકો અને સરકારો ઇતિહાસમાંથી ક્યારેય કંઈ શીખ્યું નથી.
હા, આ ફિલોસોફી ઓફ હિસ્ટ્રીના વ્યાખ્યાનોમાંથી છે. આમાં થોડો કટાક્ષ છે. જે માણસ ઇતિહાસમાં તર્ક જુએ છે એ જ કહે છે કે માણસ ઇતિહાસમાંથી શીખતો નથી. કદાચ એ માનવ સ્વભાવની મર્યાદા બતાવે છે.
અને છેલ્લું, જે પરિચિત છે તે જરૂરી નથી કે જાણીતું હોય.
આ ફિનોમેનોલોજી ઓફ સ્પિરિટની શરૂઆતમાં છે. બહુ મહત્વની વાત. આપણે જે વસ્તુઓ રોજબરોજ જોઈએ છીએ, જેનાથી ટેવાયેલા છીએ, એને આપણે સાચે જ સમજીએ છીએ એવું માની લેવું એ ભૂલ છે. સાચું જ્ઞાન તો ઊંડાણપૂર્વકની તપાસ માંગે છે. ફિલોસોફીનું કામ જ આ પરિચિતને જાણીતામાં ફેરવવાનું છે.
અદ્ભુત. આ તો થઈ ગહન વાતો, પણ હેગલ પોતે કેવા હતા? એમના ક્લાસરૂમમાં બેસવું કેવું હતું?
હા, સાંભળ્યું છે કે બહુ ધીમું બોલતા, ગણગણાટ કરતા, વચ્ચે ખાંસી ખાતા, મતલબ સારા વક્તા નહોતા. છતાં લોકો આવતા કારણ કે વિચારોમાં દમ હતો. પણ અંગત જીવનમાં એમને વાઇન પીવાનો, પત્તા રમવાનો શોખ હતો અને રોજ અખબાર વાંચતા. એને તો એ વાસ્તવવાદીની સવારની પ્રાર્થના કહેતા.
રસપ્રદ. અને પેલી જેનાના યુદ્ધ વખતે તોપના અવાજ વચ્ચે લખવાની વાત?
હા, એ કદાચ થોડી નાટકીય લાગે, પણ એમની લગન બતાવે છે. એ થોડા ભૂલક્કણા અને કપડાં બાબતે બેધ્યાન પણ રહેતા. એમને છીકણી સૂંઘવાની ટેવ હતી.
અને એમના અંગત જીવનમાં?
એમને એક લગ્નેતર પુત્ર પણ હતો, લુડવિક, જેને એમણે પાછળથી પત્ની મેરી સાથેના ઘરમાં રાખ્યો હતો. અને એમને હંમેશા બીક રહેતી કે એ યુવાનીમાં જ ગુજરી જશે.
ઓહ, એટલે મહાન ફિલોસોફર પણ સામાન્ય માનવીય ડર અને નબળાઈઓ ધરાવતા હતા. હવે ટીકાઓની વાત કરીએ. હેગલના જેટલા ચાહકો છે એટલા જ કદાચ વિરોધીઓ પણ છે.
બિલકુલ. સૌથી પહેલી ટીકા તો એમની ભાષાની જ થાય છે, અત્યંત અઘરી, ગૂંચવાળા ભરી. શોપનહાવર જેવા દુશ્મનોએ તો એમને ઠગ કહ્યા હતા, જે જાણી જોઈને અઘરું લખે છે.
અને બીજો ગંભીર આરોપ કાર્લ પોપરનો.
હા, કાર્લ પોપરે એમની બુક ધી ઓપન સોસાયટી એન્ડ ઇટ્સ એનિમીઝમાં હેગલને પ્લેટો અને માર્ક્સ સાથે ટોટેલિટેરિયનિઝમ એટલે કે સરમુખત્યારશાહીના બૌદ્ધિક પૂર્વજ ગણાવ્યા. પોપરની દલીલ હતી કે હેગલે રાજ્યને વ્યક્તિ કરતાં વધુ મહત્વ આપ્યું અને એનાથી ફાંસીવાદ અને સામ્યવાદ જેવી વિચારધારાઓને ટેકો મળ્યો.
આ બહુ મોટો આરોપ છે. જો કે એ પણ કહેવું જોઈએ કે આ અર્થઘટન ખૂબ વિવાદાસ્પદ છે અને ઘણા હેગલના વિદ્વાનો એને સ્વીકારતા નથી.
ચોક્કસ. બીજી ટીકા અસ્તિત્વવાદીઓ તરફથી આવી. કિર્કેગાર્ડે કહ્યું કે હેગલની સિસ્ટમમાં વ્યક્તિની વેદના, એની પસંદગી, એના જુસ્સા માટે કોઈ જગ્યા નથી. બધું તર્કના મોટા પૈડા નીચે આવી જાય છે.
અને આજના જમાનામાં
આધુનિક ટીકાકારો એમના પર યુરોપ કેન્દ્રિત હોવાનો આરોપ મૂકે છે. એમનું ઇતિહાસનું દર્શન યુરોપને ટોચ પર મૂકે છે અને બીજી સંસ્કૃતિઓને ઓછી મહત્વની ગણે છે. અને છેલ્લે, સંપૂર્ણ જ્ઞાન સુધી પહોંચી શકાય એવો એમનો દાવો ઘણાને બૌદ્ધિક ઘમંડ જેવો લાગે છે.
તો હેગલ ખરેખર એક જટિલ અને બહુ પરિમાણીય વિચારક હતા, જેમની પ્રશંસા પણ થાય છે અને ટીકા પણ. આટલી બધી ચર્ચા પછી આપણે શ્રોતાઓ માટે શું વિચાર મૂકી શકીએ?
એક સવાલ મૂકી શકાય. હેગલે ઇતિહાસને સંઘર્ષ દ્વારા સ્વતંત્રતા તરફની એક તર્કબદ્ધ યાત્રા તરીકે જોયો. આજે આપણી આસપાસની દુનિયા જોઈએ, યુદ્ધો, અસમાનતા, પર્યાવરણીય સંકટ, તો શું આપણને હજુ પણ ઇતિહાસમાં કોઈ તર્ક, કોઈ દિશા દેખાય છે? શું હેગલની જેમ આશા રાખી શકાય કે આ બધા સંઘર્ષોમાંથી કંઈક સારું નીપજશે?
અને પેલો ગાઈસ્ટનો વિચાર, સામૂહિક ચેતના, આપણા આજના ટુકડાઓમાં વહેંચાયેલા વ્યક્તિવાદી સમાજમાં શું એવો કોઈ આત્મા છે જે આપણને જોડે છે, કે પછી આપણે સાવ વિખૂટા પડી ગયા છીએ?
આ પ્રશ્નો વિચારવા જેવા છે. હેગલ ભલે જવાબ આપીને ગયા હોય, પણ પ્રશ્નો આજે પણ જીવન છે.
ખૂબ સરસ. આ ગહન ચર્ચા માટે આપનો આભાર. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે.
આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.